પ્રકરણ બે. ઈશ્વર હજુ પણ કુટુંબની ઈચ્છા રાખતા હતા. પાછલા પ્રકરણમાં મેં જણાવ્યું કે ઈશ્વરે લોકોને આ પૃથ્વી પર પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે સુસજ્જ કર્યા હતા. ઈશ્વરે એ કાર્ય પોતાના ગુણો, તેમની ગુણવત્તાઓ અને યોગ્યતાઓ લોકોને આપીને કર્યું હતું. એ વાત જેટલી અદ્ભુત લાગતી હતી અને અદ્ભુત છે, પરંતુ ત્યાંથી કેટલીક બાબતો રસપ્રદ અને ડરામણી બની. ઈશ્વરના લક્ષણોમાંનું એક લક્ષણ તો સ્વતંત્રતા છે, જેને આપણે ઘણીવાર સ્વતંત્ર ઈચ્છા પણ કહીએ છીએ. જો તમે ક્યારેય એવો વિચાર કર્યો હોય કે શા માટે આ જગતમાં ભૂંડાય છે, તો બાઇબલ મુજબ તેનો ઉત્તર આ પ્રમાણે છે. પ્રથમ બળવો. જ્યારે ઈશ્વરે તેમના બાળકો સાથે પોતાના લક્ષણો વહેંચવાનો નિર્ણય કર્યો, ત્યારે તેનું પરિણામ તે જાણતા હતા. ઈશ્વર સઘળું જાણે છે, તેથી શું થશે તેની તેમને સ્પષ્ટપણે ખબર હતી. ઈશ્વરે અગાઉ જે સ્વર્ગીય કુટુંબ બનાવ્યું હતું ત્યારે પણ એવો જ નિર્ણય કર્યો હતો. તેમને પણ બુદ્ધિમત્તા અને સ્વતંત્રતા આપવામાં આવી હતી. તેમને તેમના સર્જનહાર પાસેથી એ દાનો મળ્યા હતા. ઈશ્વર જાણતા હતા કે તરત કે થોડા સમય પછી તે દાનોનો દુરુપયોગ થશે અથવા તો તેને બગાડવામાં આવશે. ઈશ્વર સારી પેઠે જાણતા હતા કે આત્મિક જગતમાં કે પૃથ્વી પરના તેમના બાળકો તેમના જેવા છે, પરંતુ તેઓ ઈશ્વર નથી. તેઓ ઈશ્વરથી ઉતરતા જ હતા. તેઓ અપૂર્ણ હતા, જ્યારે ઈશ્વર સંપૂર્ણ છે. ઈશ્વર જાણતા હતા કે ક્યારે તેમના બાળકો ભયંકર ભૂલ કરશે અથવા તો વગર વિચાર્યું કૃત્ય કરશે, અને તેમની પાસેથી જે કાર્ય કરાવવાની કે તેઓને જે કાર્ય ન કરે એવી ઈચ્છા રાખી હતી તેની વિરુદ્ધ બળવો કરશે. એદનવાડીમાં એ જ પ્રમાણે થયું હતું. આદમ અને હવાએ બળવો કર્યો હતો. તેમણે ભલુભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાવાની મના કરતી આજ્ઞાને તોડી હતી. તેમણે પાપ કર્યું અને ઈશ્વરની હાજરીમાં જે અનંત જીવન હતું તે ગુમાવી દીધું હતું. ત્યારબાદ એદનવાડીની બહાર જે કોઈ મનુષ્યનો જન્મ થયો તેઓ ઈશ્વરથી વિમુખ હતા. પાઉલ પ્રેરિત તેના વિશે વાત કરતા કહે છે કે પાપનો મુસારો મરણ છે. રોમનોને પત્ર 6:23. તેની અગાઉ જે બળવો થયો હતો તેના લીધે આ દુઃખદ ઘટના બની હતી. ઈશ્વરના અલૌકિક બાળકોમાંના એકે હવાનું પરીક્ષણ કરીને માનવીય કુટુંબ હોવાના ઈશ્વરના નિર્ણયનું અપમાન કર્યું હતું, અને ઈશ્વર આદમ અને હવાનો નાશ કરશે એવી આશા રાખી હતી. તે સર્પના રૂપમાં હવાની પાસે આવ્યો હતો. ઉત્પત્તિ 3:1-7. બાઇબલ તે સર્પને દુષ્ટાત્મા અને શૈતાન કહે છે. પ્રગટીકરણ 12:9. તે હવાને પાપ કરાવવામાં સફળ તો થયો હતો, પરંતુ માણસજાતનો કાયમ માટે નાશ કરવામાં નિષ્ફળ ગયો હતો. અહીં કેટલાક ગહન સત્યો છે. તેમાંનું એક સત્ય તો દરેક વ્યક્તિ તેના જીવનમાં કોઈ ક્ષણે જે પ્રશ્ન પૂછે છે તેનો ઉત્તર આપે છે. તે પ્રશ્ન એ છે કે શા માટે આ જગતમાં ભૂંડાય છે. આ જગતમાં ભૂંડાઈનું અસ્તિત્વ છે કેમ કે ઈશ્વરે પોતાના જેવા વ્યક્તિઓનું સર્જન કરવાનો નિર્ણય કર્યો હતો. મારો કહેવાનો અર્થ એ નથી કે ઈશ્વરની એક ભૂંડી બાજુ પણ છે, પરંતુ હું એમ કહેવા માંગુ છું કે ઈશ્વરે મનુષ્યોને રોબોટ જેવા કે અગાઉથી પ્રોગ્રામ કરેલા કોમ્પ્યુટરો જેવા બનાવવાના વિચારનો નકાર કર્યો હતો. તેનો છેલ્લો મુદ્દો મહત્વનો છે. ઈશ્વરના સ્વરૂપમાં હોવું પ્રમાણભૂત અને અધિકૃત હોવું જોઈએ. જાતે નિર્ણય કરવાની સ્વતંત્રતા ન હોય તો આપણે ઈશ્વર જેવા હોઈ શકીએ નહીં. ઈશ્વર રોબોટ નથી, અને આપણને ઈશ્વર જેવા બનાવવામાં આવ્યા હતા. વાસ્તવિક સ્વતંત્ર ઈચ્છા વગર આપણે પ્રમાણભૂત અને અધિકૃત રીતે ઈશ્વરને પ્રેમ કરી શકીએ નહીં કે આધીન થઈ શકીએ નહીં. જો આપણા નિર્ણયો અગાઉથી પ્રોગ્રામ કરેલા હોય તો તે ખરા નિર્ણયો કહી શકાય નહીં. પ્રેમ કરવો અને આધીન થવું તે વિશેના અધિકૃત અને પ્રમાણભૂત નિર્ણયો લેવા માટે શક્ય હોય એવા દરેક વિકલ્પોની વિરુદ્ધ નિર્ણય લેવા જ પડે. આ સગળી વાતોનું પરિણામ એ છે કે ભૂંડાઈનું અસ્તિત્વ છે, કેમ કે લોકો ઈશ્વરે આપેલા સ્વતંત્ર ઈચ્છાના દાનનો દુરુપયોગ કરે છે અને આત્મસંતોષ માટે, બદલો લેવા માટે કે પોતાનું રાજ્ય સ્થાપવા માટે તેનો ઉપયોગ કરે છે. આ દુરુપયોગની શરૂઆત એદનવાડીમાં થઈ હતી, પરંતુ ઈશ્વરને તેનાથી આશ્ચર્ય થયું નહોતું. તેમણે તેની અપેક્ષા રાખી હતી. શું થશે તે ઈશ્વર અગાઉથી જાણતા હતા અને તે મુજબ યોજના પણ બનાવી હતી. ઈશ્વરે પોતાની વિરુદ્ધ બળવો કરવાને લીધે પોતાના માનવીય બાળકોનો નાશ કર્યો નહોતો, પરંતુ તેને બદલે તેમને માફ કરવાના હતા અને છોડાવવાના હતા. બાઇબલ એ વાતને સ્પષ્ટ કરે છે કે શું થશે તે ઈશ્વરે જોયું હતું, અને પોતાની વિરુદ્ધ બળવો થાય તે પહેલાં ચોક્કસપણે કહીએ તો જગતના મંડાણ અગાઉ તેમણે માફી અને તારણની યોજના બનાવી હતી. એફએસયુને પત્ર 1:4, હિબ્રુઓને પત્ર 9:26-10 અધ્યાયની 7 કલમ, પિત્તરનો પહેલો પત્ર 1:20. તારણની યોજનાને પૂરી કરવા માટે ઈશ્વરે માણસ બનવાનું હતું. આપણે આપણી વાતના તે ભાગમાં જલ્દી પહોંચીશું, પરંતુ તે ઘટના બને તેના ઘણા સમય પહેલા એદનવાડીમાં જે થયું હતું તેની કિંમત ચૂકવવાની હતી. ઈશ્વરે આદમ અને હવાને પોતાની હાજરીમાંથી હાંકી કાઢ્યા હતા, તેથી તેમના સંતાનો પણ ઈશ્વરની હાજરીમાં નહોતા. હવે એદનવાડી નહોતી, પરંતુ તેને બદલે તેમના ઈશ્વરીય પિતાની સાથેના અનંત જીવનને બદલે માણસ જાતે મરણની વાટ જોવાની હતી. રોમનોને પત્ર 5:12, એ તો જીવનના સ્રોતથી એટલે કે ઈશ્વરથી અલગ થવાની કિંમત હતી. પાપની અસરને લીધે ઈશ્વરે તેમના બાળકોને તેમના ઘરમાંથી કાઢી મૂક્યા હતા, પરંતુ સર્પે માણસ જાતના નાશ માટેની જે અપેક્ષા રાખી હતી તેના કરતાં તો આ સારું પરિણામ હતું. માનવીય કુટુંબ હોવાની પોતાની યોજનાને ઈશ્વરે મૂકી દીધી નહોતી, પરંતુ બળવો કરવામાં આવ્યો તેની એક કિંમત ચૂકવવી પડી. ઈશ્વરે શૈતાનને પણ શિક્ષા કરી. ઈશ્વરના જગતમાં મરણને લાવવાને લીધે શૈતાન મુએલાના રાજ્યનો પ્રભુ બની ગયો, જેને પછીથી નરક તરીકે ઓળખવામાં આવ્યું. બીજી કોઈ યોજના કે વિકલ્પ નહીં. આ સમયે તમને કદાચ એવો વિચાર આવે કે શા માટે ઈશ્વરે પોતાનું માનવીય કુટુંબ હોવાની આખી યોજનાને પડતી મૂકી નહીં? સ્વતંત્ર ઈચ્છાથી પાપ કરવામાં આવશે અને સેંકડો વર્ષો સુધી માણસ જાત હિંસા, નકાર, સ્વાર્થ અને બીજી ઘણી ભૂંડાઈની બાબતો દ્વારા એકબીજાને પરેશાન કરશે તે જાણતા હોવા છતાં ઈશ્વરે પોતે સ્વતંત્ર ઈચ્છાને અનુમતિ આપી હતી. કદાચ તમારા પોતાના દુઃખને લીધે અથવા તો તમારી આસપાસ તમે જે બનાવ બનતા જોઈ રહ્યા છો તેને લીધે તમને એવી ઈચ્છા થાય કે ઈશ્વરે બધાનો નાશ કર્યો હોત તો સારું થાત. તમે માનો કે ન માનો, પરંતુ ઈશ્વર તે લાગણીને સમજે છે. તમે જે ભૂંડાઈને જુઓ છો તેને ઈશ્વર પણ જુએ છે. ઈશ્વર એવી અપેક્ષા રાખી નહોતી, પરંતુ તમે એમ કહો કે એ તો ઈશ્વર છે, શું તે આ સઘળી બાબતો પર અધિકાર રાખી ન શકે? તે એટલું સરળ નથી. તેનો વિચાર કરો, જેઓ ભૂંડું કરે છે તેમનો નાશ કરીને ઈશ્વર ભૂંડાઈને દૂર કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જો ઈશ્વર ફક્ત ભૂંડા લોકોનો નાશ કરે તો ભૂંડાઈનો નાશ કરી શકે છે. બધા લોકો પાપ કરે છે, રોમનોને પત્ર 3:10-12, અને બાઇબલ કહે છે કે સઘળા દેવના મહિમા વિશે અધૂરા રહે છે, રોમનોને પત્ર 3:23. તેથી એમ કહી શકાય કે ઈશ્વર ભૂંડાઈનો નાશ તો કરી શકે છે, પરંતુ એમ કરતા નથી. ઈશ્વર માણસ જાતને એટલો પ્રેમ કરે છે કે તે આ વિકલ્પની પસંદગી કરતા નથી. આ સઘળી વાતો એક અદ્ભુત સત્ય જણાવે છે કે આપણને પોતાના જીવા બનાવવાને લીધે શું થશે તે જાણતા હોવા છતાં ઈશ્વરે પોતાનું માનવીય કુટુંબ ન હોવાના વિકલ્પની પસંદગીને અગ્રિમતા આપી નહીં. આપણા જગતમાં જે પાપ અને દુઃખ છે તેને તથા તેના કારણને ઈશ્વર જાણે છે, તેનાથી તેમને દુઃખ થાય છે. ઈશ્વર પોતાના માનવીય બાળકો માટેના પ્રેમથી એટલી હદ સુધી ભરાયેલા છે કે તેમણે પોતાના મૂળ ધ્યેયને બદલ્યો નહીં, બીજા કોઈ વિકલ્પ નહીં, પરંતુ ફક્ત એક જ યોજનાની પસંદગી કરી. એદનવાડીમાં જે બળવો થશે અને ત્યારબાદ જે નિષ્ફળતા અને પાપો થશે તેમાં આપણા પાપોનો પણ સમાવેશ થાય છે. તે અગાઉથી જાણતા હોવા છતાં ઈશ્વરે હજુ પણ માનવીય કુટુંબની ઈચ્છા રાખી. એદનવાડીમાં જે થયું એ તો વાતની શરૂઆતનો ભાગ જ છે. ઈશ્વરે આદમ અને હવાને તેમના ઘરમાંથી કાઢી મૂક્યા, ઉત્પત્તિ 3:22-24. ઈશ્વરે સર્પને શાપ આપ્યો, ઉત્પત્તિ 3:14-15, અને પોતાની હાજરીમાંથી કાઢી મૂક્યો, યશાય 14:12-15, હજકીએલ 28:16. સંદેશો પ્રબળ અને સરળ હતો કે બળવો કરવામાં આવે તો તેને શિક્ષા થવી જોઈએ. તમને લાગશે કે બધાને સંદેશો મળી ગયો છે, પરંતુ એમ નથી, પરિસ્થિતિ વધારે બગડી ગઈ. બીજો બળવો. તમે કદાચ ક્યાંક એવું સાંભળ્યું હશે કે બાઇબલ એવું શીખવે છે કે માણસ જાતે એદનવાડીમાં પાપ કર્યું તેના લીધે આ જગતમાં ભૂંડાઈ અને દુષ્ટતા છે, પરંતુ તે અર્ધસત્ય છે. એદનવાડીમાં થયેલી દુઃખદ ઘટના પછી બીજી બે એવી ઘટનાઓ બની જેનાથી માણસ જાત વધારે નીતિભ્રષ્ટતા અને અંધાધૂંધી કે અવ્યવસ્થામાં ખૂંપી ગઈ. તેમાંની પ્રથમ ઘટનાનું વર્ણન ઉત્પત્તિ 6:1-4માં જોવા મળે છે, જેના વિશે દાવાપૂર્વક કહી શકાય કે તે આખા બાઇબલમાંની વિચિત્ર ઘટનાઓમાંની એક ઘટના છે. મારા પર ભરોસો કરો, મેં તે ઘટના પર આખા પુસ્તકો લખ્યા છે. એ વાત તો પ્રભુના કેટલાક અલૌકિક બાળકોએ એટલે કે દેવના દીકરાઓએ પોતાના સ્વરૂપ પ્રમાણે માનવીય સંતાનો પેદા કરવાની ઈશ્વરની ઈચ્છાનું અનુકરણ કર્યું હતું તેના વિશેની વાત છે. એ હેતુ પૂરો કરવા માટે તેમણે માનવીય સ્ત્રીઓનો એટલે કે માણસની દીકરીઓનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી તેઓ ઈશ્વરના એટલે કે તેમના પોતાના સ્વર્ગીય પિતાના પ્રતિસ્પર્ધીઓ બની ગયા. મનુષ્યો તેમના કુટુંબના સભ્યો બને એવી ઈશ્વરની ઈચ્છાથી ખુશ થવાને બદલે તેઓ તો તેમના સાથી મનુષ્યોના પ્રભુ બનવા માગતા હતા. તે ઈશ્વરની ઈચ્છા નહોતી. ઈશ્વર એક કુટુંબની ઈચ્છા રાખતા હતા, ગુલામોની નહીં. જે દૂતોએ પાપ કર્યું, પિત્તરનો બીજો પત્ર 2:4, તેમણે સ્વર્ગ અને પૃથ્વીની સીમારેખા વિરુદ્ધ અપરાધ કર્યો. તેમણે પોતાની પદવી જાળવી રાખી નહીં, પણ પોતાનું સ્થાન છોડી દીધું. યહૂદાનો પત્ર 6. તેને પરિણામે ઈશ્વરે તેમને નરકમાં નાખ્યા. પિત્તરનો બીજો પત્ર 2:4-5, યહૂદાનો પત્ર 6. પરંતુ જે કૃત્ય કર્યું તેના પરિણામો ભયંકર હતા. આ બંડ વિશે બાઇબલની ફેરગણતરી વિશેની 2 કલમો જુઓ. અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાએ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડિત છે. અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેનો તેને પશ્ચાતાપ થયો, ને હૃદયમાં તે ખેદિત થયો. ઉત્પત્તિ 6:5-6. આ કલમો વિશે વિચાર કરો. દરેક વ્યક્તિના હૃદયની દરેક કલ્પના નિરંતર ભૂંડી જ હતી. ઈશ્વરે માણસને બનાવ્યું, તેનો તેમને સંતાપ થયો અને ઈશ્વર ખેદિત થયા. આ તો દુષ્ટતા અને ત્યારબાદ જે દુઃખ આવ્યું તેની વ્યાખ્યા છે. જે પ્રથમ અલૌકિક બળવો કરવામાં આવ્યો તેણે માણસજાતને ઈશ્વર સાથેના અનંત જીવનને ગુમાવવાના માર્ગ પર દોરવણી આપી. આ બંડને લીધે પાપની અસરો બીજા સ્તર સુધી પ્રસરી અને માણસ પોતે પોતાનો નાશ કરવાના માર્ગ પર ઝડપથી આગળ વધ્યો. જે રીતે આ બધી બાબતો થઈ હતી તેનાથી ઈશ્વરને દુઃખ થયું હતું. માણસજાતને કાયમનું નુકસાન થયું હતું. બાઇબલ આપણને કહે છે કે ઈશ્વર માણસજાતનો નાશ કરવા માટે જળ પ્રલય મોકલવા સિવાય બીજો કોઈ ઉકેલ જોઈ શક્યા નહીં. ઉત્પત્તિ 6:17. એ વાતની નોંધ કરવી મહત્વનું છે કે જળ પ્રલયની વાત ક્યારેય એમ કહેતી નથી કે ઈશ્વર ગુસ્સે હતા. તે વાત એમ કહે છે કે જે કંઈ થઈ રહ્યું હતું તેનાથી ઈશ્વર ખેદિત હતા. ઈશ્વરે મનુષ્યને સ્વતંત્રતા આપવાનો નિર્ણય કર્યો હતો. જો તે સ્વતંત્રતા લઈ લેવામાં આવે તો તેનો અર્થ એવો થાય કે માણસ ઈશ્વર જેવો રહેશે નહીં, તે ખરેખર મનુષ્ય રહેશે નહીં. બંડ કરનારા ઈશ્વરના દીકરાઓએ જે કર્યું છે તેનો અંત લાવવો અને ફરીથી શરૂઆત કરવી તે એક જ પસંદગી હતી. ઈશ્વરની દ્રષ્ટિમાં ફક્ત એક જ માણસ ન્યાયી હતો, અને એ તો નૂહ હતો. ઉત્પત્તિ 6:9. ત્યાં એક ન્યાયી માણસ તો હતો. ઈશ્વરે તેને લીધો અને માનવીય કુટુંબ હોવાની પોતાની યોજનાને આગળ વધારવા માટે તેનો ઉપયોગ કર્યો. નૂહ, તેનું કુટુંબ અને ઘણા બધા જાનવરો બચી જાય તે માટે ઈશ્વરે નૂહને એક વહાણ બનાવવાનું કહ્યું. ઈશ્વરને હજુ પણ આશા હતી કે માણસની દુષ્ટતા ગમે એટલી કેમ ન હોય, પરંતુ તેમના માનવીય સંતાનો તેમની સાથે રહી શકે છે. જળ પ્રલય પહેલાં તૈયારી કરવા માટે અને લોકોને તેમની દુષ્ટતાની માફી મેળવવાની વાત કરવા માટે પિત્તરનો બીજો પત્ર 2:5, ઈશ્વરે દયા કરીને નૂહને 120 વર્ષનો સમય આપ્યો. ઉત્પત્તિ 6:3. અંતે લોકોએ ઈશ્વરની વાત માની નહીં. તેમણે ઈશ્વરની કૃપામાં મળેલી ચેતવણીનો નકાર કર્યો. ફરી એકવાર ઈશ્વરના બાળકોએ તેમની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને ઈશ્વર તરફ પીઠ ફેરવી. ઈશ્વરનું હૃદય ખૂબ જ ભંગિત થયું હશે, એ વાતમાં કોઈ આશ્ચર્ય છે ખરું? પરંતુ ત્યાં નૂહ અને તેનું કુટુંબ હતા. જળ પ્રલય પછી ઈશ્વરે આદમ અને હવાને જે મૂળ આજ્ઞા આપી હતી કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો, ઉત્પત્તિ 9:1, એ જ આજ્ઞા નૂહને આપી. ઈશ્વર તેમનાથી નવી શરૂઆત કરી રહ્યા હતા. તેમણે નૂહની સાથે કરાર કર્યો જે આખી માણસજાત સાથેનો કરાર હતો. ઉત્પત્તિ 9:8-17. કરાર તો વચન કે પ્રતિજ્ઞા છે. આ કરાર એકપક્ષીય કરાર હતો. એ તો માનવીય કુટુંબનો પાણીથી નાશ ન કરવાનું ઈશ્વરનું વચન હતું. ઉત્પત્તિ 9:11. એ વાત અદ્ભુત છે કે ઈશ્વર હજુ પણ માનવીય કુટુંબની ઈચ્છા રાખતા હતા. આશ્ચર્યકારક તો નહીં, પરંતુ અદ્ભુત વાત તો એ હતી કે ઈશ્વરની ભલાઈનો દુરુપયોગ હજુ પણ ચાલુ જ રહ્યો હતો. જળ પ્રલય પછી ત્રીજો બળવો થયો હતો. તેનાથી બાઇબલની બાકીની વાતની શરૂઆત થાય છે અને ત્યાં ફરીથી ઈશ્વરની અજય ધીરજ અને પ્રેમ જોવા મળે છે. ત્રીજો બળવો. આદમ અને હવા તથા નૂહના સમયના જળ પ્રલયની વાતની જેમ તમે બાબિલના બુરજની વાત પણ સાંભળી હશે. જો ન સાંભળી હોય તો પણ ચિંતા કરશો નહીં, કેમ કે દેવળમાં જનારા મોટા ભાગના લોકો ત્યાં ખરેખર શું થયું હતું તે જાણતા નથી. બાબિલના બુરજની વાત ઉત્પત્તિ 11:1-9 જોવા મળે છે. જળ પ્રલય થયા પછી ઈશ્વર નૂહના સંતાનોની ગુણાત્મક વૃદ્ધિ કરીને તેમને આખી પૃથ્વીમાં ફેલાવવા માગતા હતા. આદમ અને હવાની જેમ તેઓ ઈશ્વરના સર્જનની જાળવણી કરવા માટે ઈશ્વરના સાથી કાર્યકરો હતા, પરંતુ એમ કરવાને બદલે તેઓ બાબિલ નામના એક સ્થળે તેમનું પોતાનું નામ કરવા, બુરજ બાંધવા માટે એકઠા થયા. ઉત્પત્તિ 11:1-4. વાતનો આ જાણીતો ભાગ છે, પરંતુ બાઇબલના બીજા એક પુસ્તકમાં જણાવેલ બે અપરિચિત કલમોમાં તેનો વાસ્તવિક અર્થ રહેલો છે. તે કલમો આ પ્રમાણે છે. જ્યારે પરાતપરે દેશ જાતિઓને તેઓનો વારસો આપ્યો, જ્યારે તેણે માનવ પુત્રોને જુદા કર્યા, ત્યારે તેણે ઇસરાયેલના છોકરાની ગણતરી પ્રમાણે લોકોને સીમાઓ ઠરાવી આપી, કેમ કે યહોવાનો હિસ્સો તે તેના લોક છે, યાકૂબ એના વારસાનો ભાગ છે. પુનર્નિયમ 32:8-9. આ બે કલમો આપણને જણાવે છે કે બાબિલના બુરજ આગળ જે ન્યાય કરવામાં આવ્યો તેમાંનો એક તો માણસજાતના વિભાગ હતા. વાતના આ ભાગ સુધી ઈશ્વર માણસજાતની રીતે એક સામૂહિક વ્યવહાર કરતા હતા, પરંતુ બાબિલના સમયે તે વ્યવહાર બદલાઈ ગયો. હવે માણસજાત ભાષા અને ભૌગોલિક પરિસ્થિતિમાં વિભાજિત થઈ ગઈ. તેનાથી વધારે ખરાબ વાત તો એ બની કે ઈશ્વરે પોતાની જાતને માણસજાતથી અલગ કરી દીધી. માણસે કરેલી ઈશ્વરની ઈચ્છાની અવજ્ઞાથી કંટાળીને ઈશ્વરે પૃથ્વી પરના દેશોને પોતાના અલૌકિક કુટુંબના બીજા સભ્યો એટલે કે દેવના દીકરાઓને સોંપી દીધા. આ જૂથ તો જળપ્રલયના સમયે જે જૂથે અપરાધ કર્યો હતો તેનાથી અલગ હતું. ઈશ્વર માણસજાતને પોતાના ઘરમાંથી બહાર હાંકી કાઢી શક્યા નહીં. તેમણે ઇદનવાડીમાં એક કાર્ય કર્યું હતું. જળપ્રલય પછી માણસજાતનો નાશ ન કરવાનું વચન પણ આપ્યું હતું. ઉત્પત્તિ 9:11. તેથી વિપત્તિનું પુનરાવર્તન કરવાનું નહોતું. તો હવે ઈશ્વર શું કરી શકે? ઈશ્વરે જાણે કે એમ કહેવું જરૂરી હતું કે બસ હવે બહુ થયું, જો તમે મને તમારા ઈશ્વર તરીકે ઈચ્છતા નથી તો હું તમને મારા સ્વર્ગીય મદદનીશોને સોંપી દઈશ. આ ન્યાયના ઘણા પ્રકારો હતા. તેમાં કેટલો સમય લાગ્યો તે વિશે આપણને કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ બાઇબલ આપણને એમ કહે છે કે ઈશ્વરે પોતાના જે અલૌકિક દીકરાઓને દેશો પર ઠરાવ્યા તેમણે એક અસંતોષકારક કે હલકું કૃત્ય કર્યું. તેઓ એટલા ભ્રષ્ટ થયા, ગીતશાસ્ત્ર 82:1-5, કે ઈશ્વરે તેમનો પણ ન્યાય કરવો પડ્યો. એક દિવસે ઈશ્વર તેમનું અવિનાશીપણું અને તેમને સોંપેલા દેશો લઈ લેશે. ગીતશાસ્ત્ર 82:6-8. આપણને એમ લાગે કે ઈશ્વર પોતાની હતાશામાં ચીડાઈને પોતાના માનવીય કુટુંબને ગુમાવી બેઠા. આપણને એમ લાગે કે ઈશ્વરે હિંમત ગુમાવી દીધી, પરંતુ વાસ્તવમાં એમ થયું નહીં. ઈશ્વરનો નિરંતર પ્રેમ. શું તમે ક્યારેય બાબિલના બુરજની વિપત્તિ પછી શું થયું તેની કલ્પના કરી છે? ઈશ્વર ઇબ્રાહિમ આગળ પ્રગટ થયા. તે સમયે તે અબ્રામ તરીકે ઓળખાતો હતો. તે એક વૃદ્ધ માણસ હતો અને તેની પત્નીનું નામ સારા હતું અને તેની બાળકો જણવાની ઉંમર પૂરી થઈ હતી. ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો. ઈશ્વરે આ વૃદ્ધ માણસ અને તેની પત્નીને વચન આપ્યું કે તે તેમને એક દીકરો આપશે. ઈશ્વર ચમત્કાર કરવાના હતા. તેમનો દીકરો આ પૃથ્વી પરના ઈશ્વરના નવા કુટુંબની શરૂઆત કરવાનો હતો. ઉત્પત્તિ 12:1-9, 15:1-6, 18:1-15. માણસજાતને પોતાના સ્વર્ગીય કુટુંબના સભ્યોને વહેંચી આપીને ઈશ્વર ઇબ્રાહિમ દ્વારા પોતાના કુટુંબની નવી શરૂઆત કરવા માગતા હતા. ઇબ્રાહિમે ઈશ્વરના વચનો પર વિશ્વાસ કર્યો હતો. ઉત્પત્તિ 15:6. તેણે ઈશ્વરની કૃપા મેળવવાનો પ્રયત્ન કરવાનો નહોતો. ફરીથી શરૂઆત કરવા માટે ઈશ્વરે પોતે ઇબ્રાહીમની પસંદગી કરી હતી. ઈશ્વર અને ઇબ્રાહીમની સાથેના સંબંધની શરૂઆત ઈશ્વરે પોતે કરી હતી. ઇબ્રાહીમે ફક્ત વિશ્વાસ કર્યો હતો. પછીથી ઈશ્વરે ઇબ્રાહીમને જે તેડું આપ્યું હતું અને ઇબ્રાહીમે તેના પર વિશ્વાસ કર્યો હતો, તેનાથી જે કરારના સંબંધની શરૂઆત થઈ હતી તેને યાદ રાખવા માટે સુન્નતનું દ્રશ્ય અને ભૌતિક ચિહ્ન આપવામાં આવ્યું હતું. ઉત્પત્તિ 17:1-14, રોમનોને પત્ર 4:1-12. ઇબ્રાહીમના આખા કુટુંબે આ ઉદાહરણને અનુસર્યું હતું. ઉત્પત્તિ 17:23. ઇબ્રાહીમના સંતાનોમાં આ ચિહ્ન ઈશ્વર જે કુટુંબની ઈચ્છા રાખતા હતા તેના સભ્યો તરીકે અંકિત કરતું હતું. સુન્નત તો ઇબ્રાહીમની પેઢીમાંની સ્ત્રીઓને માટેનું પણ ચિહ્ન હતું, કેમ કે તેમણે ફક્ત એ જ કુળમાં લગ્ન કરવાના હતા. અને એ તો તેમને એ વાત યાદ કરાવતું હતું કે જ્યારે ઇબ્રાહીમ અને સારાએ પોતાના બાળકો હોય એવી ઈચ્છા કરી ત્યારે ઈશ્વરે અલૌકિક રીતે તેમને બાળકનું દાન આપીને તેમની પેઢીને આગળ વધારી હતી. એ વાત યાદ રાખવી મહત્વની છે કે ઇબ્રાહીમ સાથેના ઈશ્વરના કરારનો આધાર તો ઈશ્વરના વચન ઉપરના વિશ્વાસ પર રહેલો છે. ઇબ્રાહીમ સારી રીતે ઈશ્વરના નિયમો પાળતો હતો, તેથી ઈશ્વરે તેની પસંદગી કરી નહોતી. તારણનો આધાર આપણા વર્તન પર રહેલો નથી. આપણે આપણું તારણ કમાઈ શકતા નથી. જો એમ હોત તો ઈશ્વર આપણા કાર્યપાલનના સદ્ગુણોના દેવાદાર હોત. આપણી સિદ્ધિના બદલામાં ઈશ્વર આપણા દેવાદાર હોત. જરા વિચાર તો કરો કે એ કેટલું વિચિત્ર લાગે છે. પરંતુ ઇબ્રાહીમ અને તેના સંતાનોએ કરારના ચિહ્નનું અવલોકન કરવા દ્વારા ઈશ્વરના વચનો પર તેમનો વિશ્વાસ બતાવ્યો હતો. તેમની વફાદારી બતાવવાની આ બાહ્ય રીત હતી. પાઉલ પ્રેરિતે વફાદારીપૂર્વક વિશ્વાસ કરવાના ઉદાહરણ તરીકે ઇબ્રાહીમનો ઉપયોગ કર્યો હતો. રોમનોને પત્ર 4:1-12. ઇબ્રાહીમ કોઈ નિયમોને આધીન થાય તે પહેલાં તેણે વિશ્વાસ કર્યો અને તેથી તેને સ્વીકારવામાં આવ્યો. તેનું નિયમોને આધીન થવું એ વાતને દર્શાવે છે કે તેણે વિશ્વાસ કર્યો હતો. તેના વિશ્વાસને બદલે તેની આધીનતાને મૂકી શકાય નહીં. વિશ્વાસ મહત્વની અને જરૂરી બાબત હતી. ઈશ્વર છે એવા વિશ્વાસના વફાદારીપણા વિશે આપણે પછીથી વાત કરીશું. આજે આપણે તેને શિષ્યપણાથી ઓળખીએ છીએ. વિશ્વાસ અને વફાદારીપણું બે અલગ બાબતો છે. તેઓ એકબીજા સાથે સંકળાયેલી છે ખરી, પરંતુ તેની અદલાબદલી કરી શકાય નહીં. આપણા તારણ અને શિષ્યપણા વિશે પણ એમ જ છે. ઇબ્રાહીમને દીકરાનું વચન આપવું અને તેના દ્વારા એક મોટી દેશજાતિ ઊભી થાય એવા એક નવા કુટુંબની શરૂઆત કરવી તે એદનવાડીની આપત્તિ પછી ઈશ્વરે કરેલો બીજો કરાર છે. પ્રથમ કરાર નૂહ સાથે કરવામાં આવ્યો હતો. પોતાનું એક માનવીય કુટુંબ હોવાના સ્વપ્નને સલામત રાખવા માટે ઈશ્વરે આ બંને કરાર કર્યા હતા. પણ આ કરારો દર્શાવે છે કે ઈશ્વરે હિંમત ગુમાવી દીધી નહોતી. એ કરારો લોકો સુધી અનંત જીવનને વિસ્તારવા માટે પણ હતા. ઈશ્વરે માણસજાતને છોડી દીધી નહોતી. ઈશ્વર લોકોને પ્રેમ કરવાનું બંધ કરી શક્યા નહીં. ઈશ્વર હજુ પણ પોતાનું એક માનવીય કુટુંબ હોવાની ઈચ્છા રાખતા હતા. ઈશ્વરે ઇબ્રાહીમને આપેલું વચન પાળ્યું હતું. ખરેખર તેનાથી સારાને એક દીકરો ઈસાક થયો હતો. ઉત્પત્તિ 17:19-21, 21:1-7. ઇબ્રાહીમનું વિસ્તૃત થયેલું કુટુંબ ઇસરાયેલ તરીકે ઓળખાયું. જૂના કરારમાં વારંવાર આ નામ ઈશ્વરના માનવીય કુટુંબ માટે વપરાયું છે. ઉત્પત્તિ 32:28, પુનર્નિયમ 32:9, યશાયા 44:1. પણ બાબિલના બુરજ આગળ બળવો કરવામાં આવ્યો ત્યારે ઈશ્વરે બીજા દેશોના લોકોને દેવના દીકરાઓને સોંપી દીધા, તેમનું શું થયું? બાઇબલમાં તેમને વિદેશીઓ કહેવામાં આવ્યા છે. તેનો અર્થ છે કે તેઓ ઇસરાયેલના નથી. બાબિલના બુરજ આગળ જે થયું તે પછી પણ ઈશ્વર તે લોકોને ભૂલી ગયા નહોતા. ઈશ્વર ફરી એકવાર નવા લોકો એટલે કે ઇસરાયેલીઓથી ફરીથી શરૂઆત કરવાના હતા. એટલું જ નહીં, પણ તેમણે ઇબ્રાહીમને કહ્યું કે એક દિવસે તેના સંતાનો જે બીજા દેશોને ઈશ્વરે ત્યજી દીધા હતા તેમના માટે આશીર્વાદરૂપ બનશે. ઉત્પત્તિ 12:3. ઘણા વર્ષો પછી ઇબ્રાહીમના કુટુંબમાં જન્મેલ ઈસુ એ બીજા દેશોને ઈશ્વરની પાસે લાવનાર ચોક્કસ સંતાન બન્યા હતા. ગલાતીઓને પત્ર 3:16-18, 26-29. ઈસુના આવ્યા પહેલા વિદેશીઓ બીજા બધા દેવોનો નકાર કરીને અને ઈશ્વર પર વિશ્વાસ કરીને તથા ઈશ્વરે કરેલા કરારનું ચિહ્ન લઈને ઈશ્વરના કુટુંબ સાથે જોડાઈ શકતા હતા. ઇબ્રાહીમ અને ઈસુ વચ્ચે ઘણો લાંબો સમય પસાર થઈ ગયો. યહોવાના વારસાના ભાગ પુનર્નિયમ 32:9 તરીકેનો ઇસરાયેલીઓનો પોતાનો ઇતિહાસ પણ કંઈ સારો નહોતો. તેઓ ઈશ્વરના લોકો હતા, પરંતુ નિરાશાજનક વાત તો એ હતી કે તેઓ અનુમાનિતપણે તેમની વફાદારીમાં નિષ્ફળ ગયા હતા. હજુ એક અંધકારમય સમય આવવાનો હતો.